તારીખ 17/9/1989 શ્રી સમયસર ગાથા 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 339
જેને સમ્યક દર્શન ને સ્વાનુભવ કરાવવો છે એવા જીવ ને સામે રાખ્યો છે અને એના જીવ ને એ જીવ ને જે પદ્ધતિ કહેવા યોગ્ય અનુકૂળ પડશે વધારે ને વધારે અનુકૂળ પડશે એ પદ્ધતિ પોતે ગ્રહણ કરી આચાર્ય ના સ્થાને રહી એટલે શું કે જે જીવ ને નજર માં રાખ્યો છે એ પોતે છે અને મને કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે એ અત્યારે મારે જે સમજીને એ પદ્ધતિથી વાત કરી છે આમ અહીંયા સમજવાના છે એટલા માટે આ વાત કરશે કે ભાઈ એ સ્તર બતાવ્યો કે આમે વાત કરો છો ને આમે વાત કરો છો ને બે અધ્યાત્મની વાતમાં તમે લઈ લ્યો છો કે પછી વાતની પદ્ધતિ કઈ બરાબર કે પહેલા તો પદ્ધતિ ગમે તે હોય કોઈ પદ્ધતિ સામે વિરોધ વાંધો મુમુક્ષુ જીવે લેવો નહીં આ એક પાયાનો સિદ્ધાંત નાક મારીને રાખવાનો કે જ્યારે કહેનાર જ્ઞાની છે કોઈ પણ જ્ઞાની હોય કોઈ પણ આચાર્ય હોય કોઈ પણ જ્ઞાની જ્યારે કહેનાર સામે અનુભવી પુરુષ છે ત્યારે એની કહેવાની કોઈ પદ્ધતિ સામે જેને અનુભવ નથી એને વિરોધ અને વાંધો લેવો નહીં લેવાનો એનો અધિકાર પણ નથી અને યોગ્યતા પણ નથી આટલી વાત તો પોતાના હિતને ખાતર વિવેકમાં રાખવી નહીં તો વિવેક જ ચૂકી જશે વિનય જ ચૂકી જશે અને કાંઈ ક્યાંય ચાલ્યો જશે એને કાંઈક ને કાંઈક ભૂલ દેખાશે કુદરત પોતાની પદ્ધતિ પ્રમાણે પ્રસન્ન નહીં આવે અને પદ્ધતિની પકડ કરી છે ત્યારે કહેનાર અનુભવી હશે તો એને એમ લાગશે કે કાંઈ ભૂલ કરે છે કેમ કે એને તો પોતાનું ધારેલું જ સામે જોઈ છે પોતાની ધારણા બહારની કોઈ વાત આવે તો એને પસંદ પડતી નથી એનો વિશેષ નકાર આવે છે ત્યાં કહેનાર જ્ઞાની ધર્માત્મા મુનિ ભગવંત આચાર્ય ભગવંત જે કાંઈ હોય બધા પરમાત્માના સ્થાને છે પોતાના માટે તો કેમ કે એ દેશના લબ્ધિના નિમિત્તો છે પરમાત્માની જેમ જ એનો માત્ર અવિનિંગ નથી થતો અભક્તિ પણ થઈ જાય છે જે અત્યંત ભક્તિ કરવા યોગ્ય છે એની ઓછી ભક્તિ થાય તો પણ કૃપાળુ દેવ શ્રીમદજી એને વંચના બુદ્ધિ કહે છે 526 નંબરના પત્રમાં એટલે ક્ષેત્રાનો ભાવ વંચના બુદ્ધિ એટલે ક્ષેત્રાનો ભાવ પોતે ક્ષેત્રાઈ જાય છે ભક્તિ તો છે મારે હું ક્યાં વિરોધીમાં ઉભો છું ક્યાં વિરોધમાં ઉભા છે મારે ભક્તિ છે તમારે જેવું વધુ હશે મારે ઓછી હશે તેથી ઓછી છે એ પણ બરાબર છે ઓછી છે તો પણ બરાબર છે એમ સમજનાર પોતાના આત્માને ઠગે છે ઠગાઈ ગયો છે પોતે પોતાથી જે અત્યંત ભક્તિનો વિષય અને સ્થાન છે એનો અવિનયનો અભક્તિનો પ્રસંગ ઉપજી જાય જો શૈલીનો અણગમો ઊભો થાય તો આપનું તો સાંભળનારે વિચારી બરાબર વિચારી લેવાનું છે આપનું જો વિચારે નહીં તો ક્યાંક ગડબડ કરશે આવી શૈલીથી ગુરુદેવે નહોતું કહેવું જોઈએ આવી પદ્ધતિથી ફલાણા જ્ઞાની નહોતું કહેવું જોઈએ અથવા ફલાણા જ્ઞાની આમ કહેવાનું બાકી રહી ગયું છે અને આમ કહેવું જરૂરી હતું આ બધા પ્રકાર છે એ કેવળ નુકસાનના છે એમાં પ્રસંગ ભક્તિથી ઉત્પન્ન થયેલો જે પ્રસંગ એ આપોઆપ વ્યક્ત થાય છે અને એ સ્વપ્ને પણ એ પરિસ્થિતિમાં મુમુક્ષુ જીવે આવવા યોગ્ય નથી પોતાનું હિત સમજીને એ પરિસ્થિતિમાં કોઈ મુમુક્ષુ ભૂલે છે કે પ્રવેશ કરવા જોઈએ એક થોડો પૂછાયો એટલે વાત કરવાનો વિચાર આવ્યો કે તમે ક્યારે કામ કહો છો કે પરિણામ નું ભિન્ન એક સમય ની મોક્ષ પર્યાય મારા થી ભિન્ન છે. એક બાજુ થી આવી વાત કરો, બીજી બાજુ થી એમ કહો છો કે દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિત એને હું સમસ્ત દર્શન કહું છું. અહીંયા એમ કે છે કે એ સાધક ભાવ છે અને આત્મા સાધ્ય છે, પરમાર્થ છે તે આત્મા છે. પરમાર્થ શબ્દ વાપરો બીજો શું કરવા કે અહીંયા પારમાર્થિક પ્રયોજન ની સિદ્ધિ થાય છે. આ પ્રકારે પારમાર્થિક પ્રયોજન ની સિદ્ધિ થાય છે. બીજું ગુરુદેવ શ્રીના 47 શક્તિ ઉપરના પ્રવચનોની શૈલી એવી છે કે જે એક એક શક્તિ ની વાત કરી છે બહુ વિચક્ષણતાથી શૈલી આવે છે. વિચક્ષણતા એટલે જે વિચક્ષણતા કુલકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્ય અપનાવી છે એમના પેટમાં પેસી જઈને ગુરુદેવે અપનાવી છે. આમ વાત કરે એક શૈલી થી નિરૂપણ કરે છે. ફરીને વાંચ્યો હવે આ દ્રષ્ટિકોણથી 47 શક્તિના પ્રવચનો તો એમ કહે છે કે તારું સ્વરૂપ, તારી શક્તિનું સ્વરૂપ કેવું છે કે એ શક્તિ શુદ્ધ પરિણામે પરિણમે એવો જેનો સ્વભાવ છે એનું સ્વરૂપ છે. ખરી છે, આ દ્રષ્ટિકોણ ખુલ્લો થાય છે. એ દ્રષ્ટિકોણ ખુલ્લો સમજ્યા પછી એ વાંચજો કે એ દ્રષ્ટિકોણમાં કેવી સુંદર શૈલી આવે છે. એ દ્રષ્ટિકોણને વ્યક્ત કરવાની શૈલી અને ગુરુદેવનું સામર્થ્ય જો તમને સમજાશે તો તમને ગુરુદેવનું કોઈ બીજું સ્વરૂપ સમજાશે. બીજું સ્વરૂપ એટલે શું કે અજ્ઞાની જીવને ગુરુદેવે જ્ઞાની બનાવવા માટે કેટલું સામર્થ્ય અને એનો પ્રયોગ કેટલો વ્યક્ત થાય છે એ સ્વરૂપે ગુરુદેવને જોઈ શકાશે. એ સ્વરૂપે અમૃતચંદ્રાચાર્યને, સમયસારના ટીકાકાર આચાર્યને જોવાશે, એ સ્વરૂપે સંકુંડાચાર્યને જોવાશે. આ એક વ્યૂ પોઈન્ટ છે, એમને એમને ઓળખવાનો વ્યૂ પોઈન્ટ છે. મુદ્દાની વાત છે, તર્ક નીકળે એટલે નીકળી જેવી વાત. અમારે ત્યાં કોઈ વાર આવી વાત હજી નથી, પણ તર્ક નીકળ્યો એટલે એ વાત નીકળે કે ખરેખર અજ્ઞાની જીવ જ્ઞાની કઈ રીતે થાય, શું કહેવાથી થાય, કેમ કહેવાથી થાય, એ ચોક્કસ પદ્ધતિ સમજીને શાસ્ત્રની રચના કરી હોય ત્યારે બીજી પદ્ધતિ પોતે સાંભળી હોય, સમજી હોય અને એની સાથે મેળ ન ખાતો હોય ત્યારે ત્યાં સ્વભક્તિ અવિનયને શાસન ન થાય એ કાળમાં લક્ષણ આવે છે.
એ પદ્ધતિ જ્ઞાની કહેતા હોય અને એ સમજાતી ન હોય તો શું કરવાનું?
બરાબર છે, બીજી પદ્ધતિ નિયમ સારમાં આવી છે અને એ જ કુંકુંડાચાર છે, બીજા આચાર નથી. પણ ત્યાં સમજવા માટે જિજ્ઞાસા રાખવું, શું કરવું? ન સમજાતી હોય તો પહેલું સમજવા માટે જિજ્ઞાસા રાખવું. જિજ્ઞાસા જ્ઞાનમાં સત્યને સમજવાનો અવકાશ ઉભો કરે છે. આમ તો જીવે અનંતકાળમાં એવા આડા લાકડા નાખ્યા છે, એવા સંસ્કાર ઊંધા નાખ્યા છે અને આડા લાકડા કહે છે કે એને સત્ય સમજવાનો અવકાશ અંદર રહેવા દીધો નથી. એ અવકાશ પહેલો કરવો, ખાલી જગ્યા કરવી. સત્ય પરમાત્માને, સત્ય પરમ તત્વને બિરાજમાન કરવા માટે ખાલી જગ્યા કરવી. એ આવે મોટા પુરુષ આવે મોટી વ્યક્તિ આપણે શું કરીએ? ભાઈ જરા જગ્યા કરવી, એમ સત્યને સુધારવા માટે પહેલા જગ્યા જિજ્ઞાસામાં થાય છે. એની જિજ્ઞાસા રાખે કે કહેનાર મહાસમર્થ કુંકુંડાચાર્ય છે અને જ્યારે એમની શૈલી પરસ્પર વિરોધાભાસી જેવી દેખાય છે ઉપર ઉપરથી તો આમાં અવિરોધપૂર્ણ કેવી રીતે? આ મારે જિજ્ઞાસાથી સમજવું છે. વિરોધીપણું તો છે જ નહીં, એ વાત જ ભૂલી જવી, એના ઉપર તો વિરોધ છે ક્યાં? હવે અવિરોધ કોનો મને સમજાતું નથી તો મારે જિજ્ઞાસા રાખીને સમજવું છે. આસ્તિક્ય બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવો, પરીક્ષા જરૂર કરવી. ઓગ સંજ્ઞાએ સ્વીકારવું પણ નહીં, પણ આસ્તિક્ય બુદ્ધિ રાખીને પરીક્ષા કરવી. તો ત્યાં પોતે એ શૈલી કેમ આવે છે એનો ખુલાસો કર્યો છે કે આ નિયમકાર શાસ્ત્ર મેં મારી નિજ ભાવના અર્થે રેખ્યું છે. પોતે આચાર્ય મહારાજ મુનિ દશામાં બિરાજમાન છે, બરાબર છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનના પ્રચુર સ્વસંવેદનમાં જે બિરાજમાન છે એમને પણ આત્મભાવના ભાવવી છે. અહીંયા ભાવના એટલે એકાગ્રતા. તો પોતે પોતાના માર્ગમાં પૂર્ણતાના પંથમાં પૂર્ણ થવા અર્થે શાસ્ત્ર રચના કરે છે. અંદર સ્થિરતા તો કરે જ છે, કરતા જાય જ છે. વિકલ્પ જે હજી રહી ગયો છે છઠ્ઠા ગુણસ્થાનનો, એમાં આ શાસ્ત્રની રચના કરે છે. વિષય એજન્ડા ઉપર છે નિજ ભાવનાનો. સમયસર નિજ ભાવના અર્થે નથી, સમયસારમાં પોતાનો વિકલ્પ છે કે હું જગતની અંદર એકમાત્ર અણસમજણની ભૂલથી શાસનમાં આવેલા આત્માઓ દુઃખી છે, એના ઉપર પરમ કરુણા છે આચાર્ય મહારાજ. અજ્ઞાની જીવોને અજ્ઞાનના અને દુઃખમાં સબળતા જોઈને, દુઃખી થતા જોઈને એમને કરુણા થઈ છે, નિષ્કારણ કરુણા થઈ છે. કોઈ કારણ નથી, કેમ કે પોતે તો શ્રીકૃષ્ણ માત્ર પરિગ્રહથી રહી છે. એમનો બેદાર જ એવો છે કે એમને કઈ જોઈ છે એ વાત રહેતી નથી. આકિંચન ધર્મને સમજાવવો પડે એવું નથી, મુનિરાજનું સ્વરૂપને મૂકી દો તો આકિંચન રહી જ છે, કાંઈ ઈચ્છે જ નહીં, કાંઈ જોઈએ જ નહીં, અથવા જોઈએ તો નહીં પણ એમના માટે કોઈ આગળથી વ્યવસ્થા, શું પ્રાયર એરેન્જમેન્ટ, એરેન્જમેન્ટ જેને કહેવામાં આવે છે, અગાઉથી વ્યવસ્થા કરી રાખવી હોય તો કોઈ વ્યવસ્થાનો હું સ્વીકાર નથી. કે મહારાજ આ અપાશ્રય તો આપને ઉતારવા માટે જ વસરાવો કોઈ બનાવ્યો છે, આમાં કોઈ અમે ગ્રહસ્થ રહેતા નથી, આ તો મુનિઓ માટેનો બનાવેલો મકાન છે. સાચા મુનિ કોઈ બી ન ઉતરે એમાં, મકાન બનાવડાવે નહીં, મકાન બનાવે નહીં, બનાવડાવે નહીં. કોઈએ પોતાના માટે બનાવ્યું હોય તો એનું મનોરંજન ખાતર એમ આવીએ નહીં. એટલા માટે વિહાર થાય ત્યારે એ કહેતા નથી કે હું કઈ બાજુ જવા ન. અત્યારે તો શું છે, સડક ઉપર જ ચાલે છે. સડકને બે દિશા હોય, મારા તો ચાલતા ચાલતા જતા હોય રાહણમાં તો પકડી લઈએ, સીધા વગર કોઈ હાલે તો હોય, જો કે મોટા કોઈ સીધા વગર હાલતા નથી પણ કોઈ ચાલે તો આ રીતે પકડાય છે. મુનિઓ સુધી સડક ઉપર નહોતા ચાલતા, ભાવનગી મુનિઓ એક ચાર ને ચાર આઠ દિશામાંથી કઈ દિશાએ જશે એ કોઈ નથી, કેવી હોય તો ચાલે એવું કઈ નથી. તમે ક્યાં ચાલે, ત્યાં પગલા ન પડે એવા પથરા ઉપર ચાલે, ખબર ન પડે કઈ બાજુ ગયા નહીં અને પગલાય ન પડ્યા હોય એવી રીતે ચાલે. એટલા માટે ચાલે છે કે કોઈ અગમની વ્યવસ્થા એમને સંમત નથી. આહાર ઉદ્દેશે ન લે એટલી વાત નથી, કોઈ વ્યવસ્થા સંમત નથી પોતાના માટે. એ કે વ્યવસ્થા સંમત કરતા એનું નામ મને રાખ છે. એને કઈ જોઈએ છે એ પ્રશ્ન જ નથી, એનું જે આચરણ છે એ જ બતાવે છે કે એને કઈ જોવો જોઈએ. સ્વાણીથી જોઈએ છે એ વાત નથી, એના જીવનમાં નથી એ વાત. નિરાલંબ નિરપેક્ષ આત્માનો મૂર્તિમંત સ્વરૂપ છે મેળા જેટલે એટલે તો એમને સિદ્ધ કઈ હાલતા ચાલતા, હાલતા ચાલતા સિદ્ધ શું કરવા એટલા માટે કહેવાય. તો એવા નિરાશ જ્યારે કોઈ પણ શૈલી અપનાવે છે તો એમને કેટલો વિવેક હશે એટલે વિચાર કરો. એ આ હદે પહોંચ્યા છે, જે આ સ્થિતિએ પહોંચ્યા છે, એને કેટલો વિવેક હશે. એક અંદાજ મૂકવા જેવો વિષય છે, આમ તો અચિંત્ય વિષય છે. મિરાજ નું સ્વરૂપ અસીમ છે. વસ્તુતા આ તો સમજાવવા માટે કેટલીક વાતો બહાર મૂકી છે સત્પુરુષોએ, બાકી અજ્ઞાનીને સમજાવવું કઠણ છે. એવું અસીમ છે જ્ઞાનીને તો જાત પ્રગટી છે, એ જ્ઞાનની જાત પ્રગટી છે કે જ્યાંથી જે કેવો જ્ઞાનને લેવાની, એટલે વચ્ચેની જાત પણ એને પકડાઈ ગઈ. એટલે મુનિ અત્યારે ન હોય તો કેવા મુનિ હોય એ કહી શકે છે, એનું કારણ આ છે. ધન્ય દશા અને જે ગુરુદેવ શ્રીના પ્રવચન અવારનવાર આવે છે, કૃપાળુ દેવ અપૂર્વ અવસર ગાયું, એ ક્યાંથી ગાયું? નજર સામે તો દેખાતા બધાને કઈ પૂર્વ ભવે જોયેલાનું જાતિ સ્મરણ હોય ને, આવ્યું ક્યાંથી? જ્ઞાન માંથી સ્વસંવેદન માંથી આવી ગયા. એટલે ઠીક છે, પ્રશ્ન કાઢ્યો એટલે શૈલીનો પ્રશ્ન માં ક્યાંય ભૂલ કરવા જેવી નથી. કોઈ જ્ઞાનની શૈલી ગમે તે પ્રકારની એટલે શૈલીમાં ક્યાંય ભૂલ છે એ સ્વપ્ને પણ વિચારવા જેવું નહીં. તો એવો અપરાધ છે કે એ અભિપ્રાય પરિણામ તો ક્ષણિક થઈ જશે, અભિપ્રાય બંધાઈ ગયો છે સંજ્ઞાનમાં, એ અભિપ્રાય ઉભો છે ત્યાં સુધી એનો આશ્રવ ઉભો રહે છે, અને ત્યાં સુધી જ્ઞાન નહીં ચડે તને. બીજું બધું તો ઠીક, પણ જ્ઞાન નહીં ચડે તને. કોઈ જ્ઞાનીનો શૈલી તને નહીં ચડે, કોઈ જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત નહીં થાય, કોઈ જ્ઞાનીનો સંપર્ક તને નિમિત્ત નહીં થાય, સમાધાન તને નિમિત્ત નહીં થાય, દેશના લબ્ધિ નહીં આવે. આવી એક ભયંકર પરિસ્થિતિ આમાં ઉભી છે. સારો સુ તરફ થયો આટલું વિચારી લેવું જોઈએ. મનુષ્ય જીવે પોતાના હિત માટે આટલું વિચારી લેવું જરૂરી છે. આ ભૂલ પ્રાય આપણે ત્યાં વધારે થાય છે. કેમ કે ગુરુદેવે તત્વજ્ઞાન વિશે ઘણો વિસ્તારથી કહ્યો અને બુદ્ધિજીવી સમાજ છે, સામે સાંભળનાર બુદ્ધિજીવી સમાજ છે, બુદ્ધિ તો છે, એ બુદ્ધિમાં ક્યારેક આવી ગરબડ થઈ જાય છે કે આપનું બરાબર છે, આપનું બરાબર છે, આ શૈલી બરાબર છે, આ શૈલી બરાબર છે, આ જ્ઞાની આમ થયું એમાં આટલી શૈલી રાખી, બાકી અમને ભૂલ થઈ ગઈ, આટલું થયું એમાં આ ભૂલ થઈ ગઈ, એમ કાંઈ ને ક્યાંય જીવ બુદ્ધિને જોઈએ એના કરતા વધારે પડતો દોડદા પણ જેને કીધું એવો ઉપયોગ કરીને કેટલી હદનો અપરાધ કરે છે એ વાત એને અજ્ઞાન વર્તે છે, અને એમાં ફળનું પણ એને અજ્ઞાન વર્તે છે. એ જ્ઞાન નહીં ચડે છે અને દેશના લબ્ધિનો પ્રતિબંધ છે આ, અને આશરો તારો ચાલુ રહેશે, પરિણામ ક્ષણિક થઈને પૂરું થઈ જશે, પછી તો તારો ઉપયોગ ક્યાંય જશે, ક્યાંય કહેવાય નહીં. પછી તું શસ્ત્રાસ્ત્ર લઈને બેસે પાછો મહિમા કરવા માંડે, કોઈને કોઈ જ્ઞાનીનો, કોઈને કોઈ આચાર્યનો, કોઈ કોઈ મુનિનો, પાછો સત્સમાગમ લઈ જઈશ, બધું કરીશ, તો એવો અભિપ્રાય નથી કે લાભ જ નહીં થાય. અને આ પરિસ્થિતિમાં પછી એને બધો પ્રશ્ન ઉઠે છે, આપણે તો ઘણું ઘણું કર્યું પણ કાંઈ લાભ તો થતો જ નથી, પણ ક્યાંથી થાય? ઘોડીઓ વાળીને પહેલા દેખો છો, તો લાભ નથી થવાનો હતો. આ પરિસ્થિતિ એટલે એ વાત બહુ સ્પષ્ટપણે મનુષ્ય જીવને ખુલ્લી હોવી જોઈએ એના માનસ પટ ઉપર, કે કોઈ જ્ઞાનીની, કોઈ આચાર્યની, કોઈ મુનિરાજની, કોઈ સાધક આત્માની, ધર્માત્માની કોઈ વાત, કોઈ શૈલી, કોઈ કટા ક્યાંય શંકા પણ ન પડે. વિરુદ્ધ તો એનો પરિણામમાં તર્ક ઉઠે નહીં, શંકા ન પડે. હા, બુદ્ધિ એની ન સ્વીકારતી હોય તો શું કરવું? આ પ્રશ્ન કરતી લેવો, આ પ્રશ્ન સમજી લેવો. તો બરાબર છે, શંકા નથી કરવા યોગ્ય, વાત સારી જ છે, પણ અમારી બુદ્ધિ ન સ્વીકારતી હોય તો શું કરવું? તો આસ્તિક બુદ્ધિ એ જિજ્ઞાસામાં આવી ગયું, જિજ્ઞાસામાં આવું પાડી જાઓ, બચી જાય, જો એ પ્રકારમાં નહીં આવે તો ખલાસ થઈ જાય. મરી જાય આ પરિસ્થિતિ. હવે આ જે શૈલી છે સમયસારની, એમાં શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્યથી શુદ્ધાત્માને બતાવવાની આચાર્ય મહારાજની બંને આચાર્ય પદ્ધતિ છે, અને ગુરુદેવજીના પ્રવચનની પણ મુખ્ય પદ્ધતિ આ છે. એટલે તો દેવદ્રષ્ટિ પ્રકાશ પ્રસિદ્ધ થયું ત્યારે ઘણા કે ગુરુદેવની શૈલીમાં ને નિહાલભાઈ સુગાનીજીની શૈલી ફેર ઘણો પડે છે, મોટો ફેર દેખાય છે. ખુલાસો કરી દીધો છે કે મારા પરિણામમાં જે કઈ પ્રકારની જે પરિસ્થિતિ છે એ તો હું એમને કહી દઉં, માફ કરજો. તમને જે પ્રકારે ઉત્તર ઉત્તર જોતો હોય એ પ્રકારથી ઉત્તર નહીં પણ મળે, એ અપેક્ષાથી પણ ઉત્તર નહીં મળે. પણ મને કઈ એવી બધી અપેક્ષા અને વિવિક્ષાઓ જવામાં મારું પરિણામ કામ કરતું નથી, મારી એવી યોગ્યતા નથી, હું એવો ઉપદેશક પણ નથી. ટેપ લેવા ના પાડી દઉં, એ કીધું કે આપણે ટેપ લઈ લઈએ તો ના પાડી દેવું, બિલકુલ નાની હતા ના પાડી દીધું. કેમ કે પોતાનો એક ખ્યાલ હતો કે હું તો મારી જે ધૂનમાં છું એ બોલ્યા બોલી બોલી જાણું છું, બસ એમાંથી પરમાર્થ કાઢવો હોય તો નીકળે છે, અને પરમાર્થ બરાબર કાઢના હોય તો એ તો એને લાભકારક થાય છે. ગુરુદેવની જે શૈલી છે એ અજ્ઞાની મુમુક્ષ જીવને વધુમાં વધુ લાભ થાય, એને કઈ રીત અનુકૂળ પડશે, કઈ વાત કહેવાથી અનુકૂળ પડશે, એની જબરજસ્ત વિશિક્ષણતા કુમકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્ય અને ગુરુદેવે સમયસારની જે પદ્ધતિ અપનાવી છે એનો એ દ્રષ્ટિ વિચાર કરતા એમનું સ્વરૂપ જે દેખાશે તમારા મસ્તકને હૃદય નહીં પડશે, એવી એ વાત છે વિશિક્ષણતા. અને એવી એ વાત છે લાભની, એટલા માટે હૃદય નમી પડશે કે ઓહો આ તો મને ઘણો લાભ થાય અને મને ઘણી અનુકૂળ પદ્ધતિ થાય, એવો એક અભણ શિક્ષણ પ્રકાર જેના જ્ઞાનમાં લક્ષ્મણ છે એને આ શૈલીનો પ્રયોગ કર્યો. એ રીતે એમનું જે બહુમાન છે એમાં એ વૃદ્ધિનું કારણ છે. એટલે આખા સમયસારમાં એવી કાઢી શકાય એવી વાત છે, દરેક જગ્યાએ એક જ શૈલી છે. એ રીતે અહીંયા પરમાર્થથી હવે લેવાયા આ દ્રષ્ટિકોણ અપનાવીને શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્ય છે એની શુદ્ધ પર્યાય પરિણામની મુખ્યતા રાખીને દ્રવ્ય ઉપર લઈ જાય છે, એ શૈલીથી સમજવું અધ્યાત્મ સમજવું વધારે અનુકૂળ છે, આત્માના આશ્રયમાં આવવું વધારે અનુકૂળ છે એમ જાણીને અમૃતચંદ્ર આચાર્ય દેવ ટીકામાં કહે છે કે પરમાર્થી જોવામાં આવે તો આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, આત્માનું ચારિત્ર એ ત્રણે આત્મા જ છે, આત્માથી જુદો પાડી દીધો. સમજવાનો પ્રયત્ન કરશું કે સમ્યક દર્શન તે આત્મા છે, સમ્યક જ્ઞાન તે આત્મા છે, સમ્યક ચારિત્ર તે આત્મા છે, ત્રણે જુદા રહેતા નથી, આત્મા પણ જુદો રહેતો નથી. આમાંથી પરમાર્થ કાઢ અને ન નીકળે તો પરમાર્થ કેવી રીતે કાઢવો એની જિજ્ઞાસા કહેનારને ખબર છે કે તમે શું અનુકૂળ કરશો. આ એક વિશિષ્ટ પ્રકારની વાત છે, વિશિષ્ટ પ્રકારની શૈલી છે અને જે મુક્ષુજીને પરમ હિત કરે છે એમ સમજવા યોગ્ય છે.